આપણે જીવંત ઈશ્વર પિતાના જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. બીજું રાજાઓનું પુસ્તક અને તેનો છઠ્ઠો અધ્યાય. પ્રબોધકોના પુત્રોએ એલિશાને કહ્યું કે હવે જો જે જગામાં અમે તારી આગળ રહીએ છીએ તે અમને સાંકડી પડે છે, કૃપા કરીને અમને યર્દન આગળ જવા દઈને ત્યાંથી અમ દરેક જણને એક એક બારોટીઓ લેવા દે ને ત્યાં અમારે માટે રહેવાની જગા કરવા દે. તેણે ઉત્તર આપ્યો કે જાઓ. અને કોઈક એકે કહ્યું, કૃપા કરીને રાજી થઈને આ તારા દાસો સાથે ચાલ. તેણે ઉત્તર આપ્યો કે હું આવીશ. પછી તે તેમની સાથે ગયો. તેઓએ યર્દન પહોંચીને લાકડા કાપવા માંડ્યા, પણ એક જણ બારોટીઓ કાપતો હતો તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું કે હે મારા ગુરુજી, અફસોસ, કેમ કે એ તો માગી આણેલી હતી. ત્યારે ઈશ્વર ભક્તે પૂછ્યું કે તે ક્યાં પડી છે, અને તેણે તેને તે જગા બતાવી. પછી તેણે એક લાકડું કાપીને ત્યાં પાણીમાં નાખ્યું એટલે તે લોડું તરી આવ્યું. તેણે કહ્યું કે તે ઊંચકી લે, એટલે તેણે પોતાનો હાથ લંબાવીને તે લઈ લીધું. હવે આરામના રાજાએ ઇસરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોને સલાહ લઈને કહ્યું કે મારી છાવણી ફલાણી ફલાણી જગ્યાએ થશે, અને ઈશ્વર ભક્તે ઇસરાયલના રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું કે ખબરદાર, ફલાણી જગ્યાએ થઈને જતો ના, કેમ કે ત્યાં આરામીઓ આવવાના છે. અને જે ઠેકાણા વિશે ઈશ્વર ભક્તે ઇસરાયલના રાજાને કહાવીને તેને ચેતવણી આપી હતી ત્યાં માણસ મોકલીને તે બચવા પામ્યો. એક બે વાર જ બચવા પામ્યો એમ નહીં, આરામના રાજાનું મન એ વાતને લીધે બહુ ગભરાયું, અને તેણે પોતાના ચાકરોને બોલાવીને તેમને પૂછ્યું કે આપણામાંથી ઇસરાયલના રાજાના પક્ષનો કોણ છે એ તમે મને નહીં બતાવો. તેના ચાકરોમાંના એકે કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, એમ નથી, પણ જે વચનો તું તારા શયન ગૃહમાં બોલે છે તે ઇસરાયલમાંનો પ્રબોધક એલિશા ઇસરાયલના રાજાને કહી દે છે. તેણે કહ્યું કે જઈને જુઓ તે ક્યાં છે, કે હું માણસ મોકલીને તેને પકડી મંગાવું. અને તેને એવી ખબર મળી કે જો તે દોથાનમાં છે, માટે તેણે ઘોડા રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું, અને તેઓએ ત્યાં રાત્રે જઈને નગરની આસપાસ ઘેરો ગાલ્યો. ઈશ્વર ભક્તનો ચાકર વહેલો ઉઠીને બહાર ગયો તો જુઓ સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધેલું હતું. તેના ચાકરે તેને કહ્યું, હાય હાય મારા શેઠ, આપણે શું કરીશું? તેણે ઉત્તર આપ્યો કે બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેવો છે તેઓના કરતા વિશેષ છે. પછી એલિશાએ પ્રાર્થના કરી કે હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉગાડ કે જુએ. ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉગાડી. એને તેણે જોયું તો જુઓ એલિશાની આસપાસ અગ્નિ ઘોડાઓથી તથા અગ્નિ રથોથી પર્વત ભરાઈ ગયો હતો, અને તે દુશ્મનો તેની પાસે આવ્યા. ત્યારે એલિશાએ યહોવાની પ્રાર્થના કરી કે કૃપા કરીને આલોકને આંધળા કરી નાખ. અને તેણે એલિશાના કહેવા પ્રમાણે તેમને આંધળા કરી નાખ્યા. પછી એલિશાએ તેમને કહ્યું કે તે માર્ગ આ નહીં ને તે નગર પણ આ નહીં, મારી પાછળ ચાલો, એટલે જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ. પછી તે તેમને સમરૂન લઈ ગયો. તેઓ સમરૂનમાં પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું કે હે યહોવા, આ માણસોની આંખો ઉઘાડ કે તેઓ જુએ. એટલે યહોવાએ તેમની આંખો ઉઘાડી. તેઓએ જોયું કે અમે તો સમરૂનમાં આવેલા છીએ. ઇસરાયલના રાજાએ તેમને જોઈને એલિશાને કહ્યું કે હે મારા પિતાજી, હું તેમને મારું. તેણે ઉત્તર આપ્યો કે તારે તેમને મારવા નહીં. જેમને તે તારી તલવારથી તથા તારા ધનુષ્યથી કબજે કર્યા છે તેમને શું તું મારશે? તેમની આગળ રોટલી ને પાણી મૂક કે તેઓ ખાઈ પીને પોતાના ધણી પાસે પાછા જાય. અને તેણે તેમને સારું મોટું ખાણું તૈયાર કર્યું. તેઓ ખાઈ પી રહ્યા ત્યારે તેણે તેઓને વિદાય કર્યા ને તેઓ પોતાના ધણીની પાસે પાછા ગયા. ત્યાર પછી આરામના દાડા ઇસરાયલ દેશમાં આવ્યા નહીં. ત્યાર પછી એમ થયું કે આરામના રાજા બેન હદાદે પોતાનું સઘળું સૈન્ય એકત્ર કર્યું ને ચડી આવીને સમરૂનને ઘેરો ગાલ્યો. સમરૂનમાં ભારે દુકાળ પડ્યો અને જુઓ, ગધેડાની મુંડી રૂપાના 80 શેકેલે ને પામાપ કબૂતરની 11 રૂપાના 5 શેકેલે વેચાવા લાગી. ત્યાં સુધી તેઓ તેને ઘેરો ઘાલી રહ્યા. ઇસરાયલનો રાજા કોર્ટ પર ચાલ્યો જતો હતો ત્યારે કોઈક એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, સહાય કર. તેણે કહ્યું કે જો યહોવા તને સહાય ન કરે તો હું ક્યાંથી તને સહાય કરું, ખડીમાંથી કે દ્રાક્ષાકુંડમાંથી? પછી રાજાએ તેને પૂછ્યું કે તને શું દુઃખ છે? તેણે ઉત્તર આપ્યો કે આ સ્ત્રીએ મને કહ્યું હતું કે તારો દીકરો આપ, કે આજે આપણે તેને ખાઈએ ને કાલે આપણે મારો દીકરો ખાઈશું, માટે અમે મારો દીકરો રાંધીને ખાધો. અને બીજે દિવસે મેં તેને કહ્યું તારો દીકરો આપ કે આપણે તેને ખાઈએ, પણ તેણે પોતાના દીકરાને સંતાડી દીધો છે. રાજાએ તે સ્ત્રીના શબ્દો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા. હવે તે કોર્ટ પર ચાલ્યો જતો હતો અને લોકોએ જોયું તો તેના અંગ પર માહે તેણે ટાટ પહેરેલું હતું. પછી તેણે કહ્યું કે જો સાફતના દીકરા એલિશાનું માથું તેના ધડ પર આજે રહે તો યહોવા મને એવું ને એ કરતા પણ વધારે વિતાડો. એલિશા પોતાના ઘરમાં બેઠો હતો ને વડીલો તેની પાસે બેઠા હતા. રાજાએ પોતાની હજુરમાંથી એક માણસ મોકલ્યો, પણ તે ખેપ્યો તેની પાસે આવી પહોંચ્યો તે પહેલા તો તેણે વડીલોને કહ્યું કે મારું માથું કાપી નાખવા કેવો એ ખૂનીના દીકરાએ માણસ મોકલ્યો છે તે તમે જુઓ છો. જુઓ, તે ખેપ્યો આવે ત્યારે તેને બહાર રાખીને કમાડ સંભાળીને વાસી રાખજો. શું તેના ધણીના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો? તે હજી તો તેમની સાથે વાત કરતો હતો એટલામાં જુઓ, ખેપ્યો તેની પાસે આવી પહોંચ્યો અને તેણે કહ્યું કે જુઓ, આ આપત્તિ તો યહોવા તરફથી છે. યહોવાની વાત હું હવે પછી શા માટે જોઉં?
બીજું રાજા 7. એલિશાએ કહ્યું કે તમે યહોવાનું વચન સાંભળો. યહોવા એમ કહે છે કે કાલે સુમારે આ વેળાએ સમરૂની ભાગળમાં 1 માપ મેંદો 1 શેકેલે ને 2 માપ જવ 1 શેકેલે વેચાશે. ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વર ભક્તને ઉત્તર આપ્યો કે જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું? અને તેણે કહ્યું કે જો તું તે નજરે જોશે પણ તેમાંથી ખાવા પામશે નહીં. અરામી લશ્કરના 2 4 કોડિયા. હવે દરવાજાના નાકા આગળ ચાર કોળિયા બેઠેલા હતા. તેઓ એકબીજાને શા માટે આપણે અહીં બેસીને મરી જઈએ? જો આપણે ચાલો નગરમાં જઈએ તો નગરમાં દુકાળ છે ને ત્યાં આપણે મરી જઈએ, અને જો થાનામાં અહીં બેસી રહીએ તો પણ મરી જઈએ. માટે હવે ચાલો આપણે અરામીઓની છાવણીમાં જઈને પડીએ. જો તેઓ આપણને જીવવા રહેવા દેશે તો આપણે જીવતા રહીશું, અને જો તેઓ આપણને મારી નાખશે તો પછી મરવાનું તો છે જ. તેઓ સંધ્યાકાળે અરામીઓની છાવણીમાં જવા સર ઉઠ્યા, અને તેઓ અરામીઓની છાવણીની સરહદ પર પહોંચ્યા ત્યારે જુઓ ત્યાં કોઈ પણ માણસ નહોતો, કેમ કે પ્રભુએ અરામીઓના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ એટલે મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો. તેથી તેઓએ એકબીજાને કહ્યું હતું કે જુઓ, ઇસરાયલના રાજાએ હિત્તોના રાજાને તથા મિસુરીઓના રાજાઓને નાણાં આપીને આપણી વિરુદ્ધ લડાઈ કરવા સારું મોકલ્યા છે. માટે સંધ્યાકાળ થતાં ઉઠીને તેઓ નાસી ગયા હતા, અને તેઓના તંબુઓને, તેઓના ઘોડાઓને તથા તેઓના ગધેડાને, એટલે છાવણી જેમ હતી તેમને તે મૂકીને તેઓ જીવ લઈને નાઠા હતા. પેલી કોરિયા છાવણીની સરહદ પર આવ્યા ત્યારે એક તંબુમાં બેસીને તેઓએ ખાધું પીધું, ને ત્યાંથી રૂપું, સોનું તથા વસ્ત્રો લઈ જઈને તે સંતાડ્યા. પછી પાછા આવીને તેઓ બીજા તંબુમાં બેઠા, ને ત્યાંથી પણ લઈ લીધું ને જઈને તે સંતાડ્યું. પછી તેઓ એકબીજાને કહ્યું કે આ આપણે ઠીક નથી કરતા, આ દિવસ તો બધામણીનો દિવસ છે ને આપણે તો ચૂપ રહ્યા છીએ. જો સવારના અડવા સુધી આપણે થોભીશું તો આપણા પર શિક્ષા આવી પડશે. માટે હવે ચાલો આપણે જઈને રાજાના ઘરનાને ખબર આપીએ. પછી તેઓએ આવીને નગરના દરવાજાને હાંક મારી. તેઓએ તેમને કહ્યું કે અમે અરામીઓની છાવણીમાં ગયા હતા તો ત્યાં કોઈ માણસ ન હતો, ને કોઈ માણસનો સાદ પણ સંભળાતો ન હતો, પણ ઘોડા બાંધી મૂકેલા તથા ગધેડા બાંધી મૂકેલા ને તંબુ જેમ ને તેમ હતા. તેણે દરબારોને હાંક મારી અને તેઓએ અંતઃપુરમાં રાજાના ઘરનાને ખબર આપી. રાજાએ રાત્રે ઉઠીને પોતાના ચાકરોને કહ્યું કે અરામીઓએ આપણને શું કર્યું છે તે હું હવે તમને સમજાવીશ. તેઓ જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, માટે તેઓ નગરમાંથી નીકળશે, એટલે આપણે તેમને જીવતા પકડી લઈને નગરમાં પેસી જઈશું. એમ કહીને તેઓ છાવણીમાંથી નીકળીને સિંહમાં સંતાઈ રહ્યા હશે. તેના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો કે કૃપા કરીને નગરમાં જીવતા રહેલા ઘોડામાંથી 5 ઘોડા લઈને કોઈને તપાસ કરવા મોકલવા દે. જુઓ, ઇસરાયલનો સગળો સમુદાય જે અત્રે બચી રહેલો છે તેના જેવા તેઓ છે. જુઓ, ઇસરાયલનો સગળો સમુદાય જેનો નાશ કરાયેલો છે તેના જેવા તેઓ છે. એથી તેઓએ ઘોડા દોડેલા 2 રથ લીધા, અને રાજાએ તેમને અરામીઓના સૈન્યની પાછળ મોકલતા કહ્યું કે જઈને જુઓ. તેઓ તેમની પાછળ યર્દન સુધી ગયા, અને જુઓ જે વસ્ત્રો તથા પાત્રો અરામીઓએ ઉતાવળને લીધે ફેંકી દીધા હતા તે આખો માર્ગ ભરપૂર હતો, અને સંદેશિયાઓએ પાછા આવી રાજાને ખબર આપી. ત્યાર પછી લોકોએ બહાર નીકળી આવીને અરામીઓની છાવણી લૂંટી. એમ યહોવાના વચન પ્રમાણે મેંદાનું 1 માપ 1 શેકેલે ને જવના 2 માપ 1 શેકેલે વેચાયા. જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેને તેણે દરવાજાની સંભાળ રાખવાનું સોંપ્યું. રાજા ઉતરીને તેની પાસે આવ્યો ત્યારે ઈશ્વર ભક્તે જેમ કહ્યું હતું તેમ તે સરદાર દરવાજામાં લોકોના પગ તળે છુંદાઈને મરણ પામ્યો. ઈશ્વર ભક્તે રાજાને બોલાવીને કહ્યું હતું કે કાલે સુમારે આ વેરાએ સમરૂની વાગળમાં બે માપ દઉં, એક શેકેલે અને એક એક માપ મેળું એક શેકેલ વેચાશે તેમ થયું. અને તે સરદારે ઈશ્વર ભક્તને ઉત્તર આપ્યો હતો કે હવે જો એ હું આકાશમાં બાહ્યું કરે તો પણ શું એ વાત બની શકે? ત્યારે એણે કહ્યું હતું કે જો તું તે તારી આંખે જોશે પણ તેમાંથી ખાવા પામશે નહીં. અને તે જ પ્રમાણે તેને થયું, કેમ કે તે દરવાજામાં લોકોના પગ તળે છુંદાઈને મરણ પામ્યો.
આવો આપણે પવિત્ર શાસ્ત્રમાંથી જીવંત પ્રભુના જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. રાજાઓનું બીજું પુસ્તક અને તેનો 8મો અધ્યાય. જે સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને તેણે કહ્યું કે ઉઠ, તું તારા ઘરના માણસોને લઈને જા ને જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે, કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે. અને વળી તે 7 વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે. પછી તે સ્ત્રીએ ઉઠીને ઈશ્વર ભક્તના કહેવા મુજબ કર્યું. તે પોતાના ઘરના માણસોને લઈને ચાલી નીકળી ને 7 વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી. 7મા વર્ષને અંતે તે સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી આવી અને તે પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે રાજા પાસે અરજ કરવા ગઈ. હવે રાજા ઈશ્વર ભક્તના ચાકર ગેહજી સાથે તે વખતે એવી વાત કરતો હતો કે એલિશાએ જે જે મોટા કૃત્યો કર્યા છે તે સઘળા કૃપા કરીને મને કહે. અને મુએલાને તેણે કેવી રીતે સજીવન કર્યો હતો એ તે રાજાને કહી સંભળાવતો હતો. તે જ વખતે એમ થયું કે જુઓ, જે સ્ત્રીના દીકરાને તેણે સજીવન કર્યો હતો તેણે આવીને રાજા આગળ પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે અરજ કરી. ગેહજીએ કહ્યું, હે મારા મુરબ્બી રાજા, આ તે જ સ્ત્રી છે ને આ તેનો દીકરો છે કે જેને એલિશાએ સજીવન કર્યો હતો. રાજાએ તે સ્ત્રીને પૂછ્યું ત્યારે તેણે પોતાની હકીકત તેને કહી. તેથી રાજાએ તેને સારું એક ખાસ અધિકારી ઠરાવી આપીને એને કહ્યું કે તેનું જે હતું તે સર્વ તથા તેણે દેશ છોડ્યો તે દિવસથી તે આજ સુધીની તેના ખેતરની સઘળી ઉપજ તેને પાછી અપાવ. પછી એલિશા દમસ્ક ગયો. તે વખતે અરામનો રાજા બેન હદાદ માંદો હતો. તેને એવી ખબર મળી કે ઈશ્વર ભક્ત અત્રે આવ્યો છે અને રાજાએ હજાયેલને કહ્યું કે તારા હાથમાં ભેટ લઈને ઈશ્વર ભક્તને મળવા જા ને તેની મારફતે યહોવાને પૂછાવ કે શું હું આ મંદવાડમાંથી સાજો થઈશ. માટે હજાયેલ તેને મળવા ગયો ને પોતાની સાથે દમસ્કમાંથી સઘળી સારી સારી વસ્તુઓની 40 ઊંટ ભાર ભેટ લીધી ને આવીને તેની આગળ ઊભા રહીને કહ્યું કે તારા દીકરા અરામના રાજા બેન હદાદે મને તારી પાસે એમ પૂછવા મોકલ્યો છે કે શું હું આ મંદવાડમાંથી સાજો થઈશ. એલિશાએ તેને કહ્યું કે જઈને તેને કહે કે તું નક્કી સાજો થશે, પરંતુ યહોવાએ તો મને એમ બતાવ્યું છે કે તે નક્કી મરી જશે. અને એ એકી નજરે તેની સામું જોઈ રહ્યો એટલે સુધી કે તે શરમાઈ ગયો અને ઈશ્વર ભક્ત રડી પડ્યો. હજાયેલે તેને પૂછ્યું કે મારો મુરબ્બી શા માટે રડે છે? એણે ઉત્તર આપ્યો કે તું ઈસરાયલ પુત્રો પર જે વિપત્તિ લાવવાનો છે તે હું જાણું છું, માટે તેઓના કિલ્લાઓને તું આગ લગાડીશ, તેમના જુવાનોને તું તરવારથી કતલ કરીશ, તેમના બાળકોને તું પછાડીને ટુકડા કરીશ ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ. પણ હજાએલે કહ્યું કે તારો સેવક ફક્ત એક કૂતરા તુલ્ય છે, તે કોણ માત્ર કે તે એવું મહાન કાર્ય કરે? એલિશાએ ઉત્તર આપ્યો કે યહોવાએ મને જણાવ્યું છે કે તું અરામનો રાજા થશે. પછી તે એલિશા પાસેથી વિદાય થઈને પોતાના ધણી પાસે આવ્યો. એણે તેને પૂછ્યું કે એલિશાએ તને શું કહ્યું? તેણે ઉત્તર આપ્યો કે તેણે મને કહ્યું કે તું નક્કી સાજો થશે. બીજે દિવસે એમ થયું કે તેણે ચાદર લઈને તેને પાણીમાં પલાળીને એના મુખ પર ઓઢાડી ને તેથી એ મરણ પામ્યો અને તેની જગાએ હઝાએલે રાજ કર્યું. ઇસ્રાયેલના રાજા આહાબના દીકરા યોરામને પાંચમે વર્ષે યહોશાફાટ યહૂદિયાનો રાજા હોવા છતાં યહૂદિયાના રાજા યહોશાફાટનો દીકરો યહોરામ રાજ કરવા લાગ્યો. તે રાજા થયો ત્યારે તે 32 વર્ષનો હતો. યરૂશાલેમમાં તેણે 8 વર્ષ રાજ કર્યું. આહાબના ઘરનાએ કર્યું તેમ તે ઇસ્રાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે તે આહાબની દીકરી સાથે પરણ્યો હતો. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તો પણ પોતાના સેવક દાઉદને લીધે યહોવા યહૂદિયાનો નાશ કરવા ચાહતો ન હતો, કારણ કે તેણે તેને તેના સંતાનોને માટે સદા દીવો આપવાનું વચન આપ્યું હતું. તેના દિવસોમાં અદોમે યહૂદિયાના હાથ નીચે બંડ કરીને પોતા પર એક રાજા ઠરાવ્યો. ત્યારે યોરામ તેના સર્વ રથો સુધા સાઈર ગયો અને તેણે રાત્રે ઉઠીને પોતાની આસપાસના અદોમીઓને તથા રથાધિપતિઓને માર્યા અને સર્વ લોક પોતાના તંબુઓએ નાસી ગયા. આ પ્રમાણે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બંડ કરેલું છે. વળી તે જ વેળાએ લિબ્નાએ પણ બંડ કર્યું અને યોરામના બાકીના કૃત્યો ને તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી? શું યોરામ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો ને તેને તેના પિતૃઓ સાથે દાઉદ નગરમાં દાટવામાં આવ્યો અને તેની જગાએ તેના દીકરા અહાજ્યાએ રાજ કર્યું. ઇસ્રાયેલના રાજા આહાબના દીકરા યોરામને 12મે વર્ષે યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાજ્યા રાજ કરવા લાગ્યો. અહાજ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તે 22 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 1 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અથાલ્યા હતું. એ ઇસ્રાયેલના રાજા ઓમરીની દીકરી હતી. તે આહાબના ઘરનાને માર્ગે ચાલ્યો ને આહાબના ઘરનાએ કર્યું તેમ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું, કેમ કે તે આહાબના કુટુંબનો જમાઈ હતો. તે આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હજાયલની સામે રામોથ ગિલિયાદ આગળ યુદ્ધ કરવા ગયો અને અરામીઓએ યોરામને ઘાયલ કર્યો. તે અરામના રાજા હજાયલની સામે યુદ્ધ કરતો હતો ત્યારે અરામીઓએ તેને રામા આગળ જે ઘા માર્યા હતા તે રૂઝાવવા સારું યોરામ રાજા પાછો ઇજીએલ આવ્યો અને યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાજ્યા યિઝિયેલમાં આહાબના દીકરા યોરામને જોવા ગયો, કેમ કે તે માદો હતો. રાજાઓનું બીજું પુસ્તક અને તેનો 9મો અધ્યાય. એલિશા પ્રબોધકે પ્રબોધકોના પુત્રોમાંના એકને બોલાવીને તેને કહ્યું કે તારી કમર બાંધ ને તારા હાથમાં આ તેલની સીસી લઈને રામોથ ગિલિયાદ જા. ત્યાં જઈને નિમશીના દીકરા યહોશાફાટના દીકરા યેહુને શોધી કાઢજે ને અંદર જઈને તેને તેના ભાઈઓમાંથી ઉઠાડીને અંદરની ઓરડીમાં તેને લઈ જજે. પછી તેલની સીસી લઈને તેના માથા પર રેડજે ને કહેજે કે યહોવા એમ કહે છે કે મેં તને ઇસ્રાયેલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે, પછી બારણો ઉઘાડીને નાસી આવજે, વિલંબ કરિશ્મા. માટે તે જુવાન એટલે એ જુવાન પ્રબોધક રામોથ ગિલિયાદ ગયો. તે આવ્યો ત્યારે જુઓ સૈન્યના સરદારો બેઠેલા હતા. તેણે કહ્યું કે હે સરદાર, હું તારે સારું સંદેશો લાવ્યો છું. યેહુએ કહ્યું કે અમ સર્વમાંથી કોને માટે? તેણે કહ્યું કે હે સરદાર, તારે માટે. ત્યારે એ ઉઠીને ઘરમાં ગયો. તેણે એના માથા પર તેલ રેડીને એને કહ્યું કે ઇસ્રાયલનો દેવ યહોવા એમ કહે છે કે મેં તને યહોવાના લોક પર એટલે ઇસ્રાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. તું તારા ધણી આહાબના કુટુંબનાને મારશે કે જેથી હું મારા સેવક પ્રબોધકોના ખૂનનું તથા યહોવાના સર્વ સેવકોના ખૂનનું વેર ઇઝેબેલ પર વાળું, કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે અને હું આહાબના દરેક નર બાળકને તથા ઇસ્રાયલમાં જે બંદીમાન હોય તેને તેમજ જે છૂટો હોય તેને નાબૂદ કરીશ અને આહાબના કુટુંબને હું નબાટના દીકરા યરોબામના કુટુંબની માફક ને અહિયાના દીકરા બાશાના કુટુંબની માફક કરી નાખીશ અને ઇઝેબેલને યિઝયેલના વાંટામાં કૂતરા ખાશે અને એને દાટનાર કોઈ નહીં હોય. પછી તે દ્વાર ઉઘાડીને નાસી ગયો. ત્યાર પછી યેહુ પોતાના ધણીના ચાકરો પાસે બહાર આવ્યો અને એક જણે તેને પૂછ્યું કે બધું ઠીક છે કે નહીં, એ ગાંડો માણસ તારી પાસે શા માટે આવ્યો હતો? તેણે તેમને કહ્યું કે એ માણસને તમે ઓળખો છો ને તેણે શી વાત કરી તે તમે જાણો છો. તેઓએ તેને કહ્યું કે એ બધું ઠીક છે, ખરી વાત અમને કે. પછી તેણે તેઓને કહ્યું કે એણે મને આમ કહ્યું, એટલે કે યહોવા આમ કહે છે કે મેં તને ઇસ્રાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. ત્યારે તે દરેકે ઝટપટ પોતાના વસ્ત્ર ઉતારીને સીડીના પગથિયા પર યેહુના પગ નીચે બિછાવીને રણશિંગડું વગાડીને કહ્યું કે યેહુ રાજા છે. આ પ્રમાણે નિમશીના દીકરા યહોશાફાટના દીકરા યેહુએ યોરામની સામે બંડ કર્યું. હવે યોરામ તથા સર્વ ઇસ્રાયલ અરામના રાજા હજાયલના કારણથી રામોથ ગિલિયાદને બચાવી રાખતા હતા, પણ યોરામ રાજા તો અરામના રાજા હજાયલ સામે યુદ્ધ કરતો હતો. ત્યારે અરામીઓએ તેને જે ઘા માર્યા હતા તેથી સાજો થવા સારું તે યિઝયેલ પાછો આવ્યો હતો. યેહુએ કહ્યું કે જો તમારું મન એવું હોય તો યિઝયેલમાં ખબર આપવા જવા સારું કોઈને નાસીને નગરમાંથી નીકળવા દેશો નહીં. માટે યેહુ રથમાં બેસીને યિઝયેલ ગયો, કેમ કે યોરામ ત્યાં પડેલો હતો અને યહૂદિયાનો રાજા અહાજ્યા યોરામને જોવા સારું ત્યાં આવ્યો હતો. હવે એક પહેરેગીર યિઝયેલના બુરજ પર ઊભો હતો ને તેણે યેહુની ટોળીને આવતી જોઈને કહ્યું, મારા જોવામાં તો એક ટોળી આવે છે. યોરામે કહ્યું કે એક સવાર લઈને તેમની સામે મોકલ અને તે એવું પૂછે કે શું સલાહ શાંતિ છે. આથી એક ઘોડેસવાર તેની સામે ગયો ને તેણે કહ્યું કે રાજા એમ પૂછાવે છે કે શું સલાહ શાંતિ છે. યેહુએ કહ્યું કે તારે સલાહ શાંતિનું શું કામ છે, તું વળીને મારી પાછળ આવ. પછી પહેરેગીરે ખબર આપી કે ખેપિયો તેમની પાસે પહોંચ્યો તો ખરો, પણ તે પાછો આવતો નથી. પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો, એણે પણ તેમની પાસે પહોંચીને કહ્યું કે રાજા એમ પૂછાવે છે કે શું સલાહ શાંતિ છે. યેહુએ ઉત્તર આપ્યો કે તારે સલાહ શાંતિનું શું કામ છે, તું વળીને મારી પાછળ આવ. પહેરેગીરે ખબર આપી કે તે પણ તેમની પાસે પહોંચ્યો છે પણ પાછો આવતો નથી. વળી સવારી કરવાની રીત તો નિમશીના દીકરા યેહુની સવારી જેવી છે, કેમ કે તે અતિ જોશભેર સવારી કરે છે. અને યોરામે કહ્યું કે તૈયારી કરો અને તેઓએ તેને તેનો રથ તૈયાર કર્યો અને ઇસ્રાયલનો રાજા યોરામ તથા યહૂદિયાનો રાજા અહાજ્યા પોતપોતાના રથમાં બેસીને નીકળ્યા ને તેઓ યહૂની સામા આવ્યા અને તે તેઓને યજીએલી નાબોથના વાટામાં મળ્યો. યોરામે યહૂને જોયો ત્યારે એમ થયું કે તેણે કહ્યું કે યહૂ શું સલાહ શાંતિ છે? તેણે ઉત્તર આપ્યો કે જ્યાં સુધી તારી માં ઇજેબેલના વ્યભિચાર તથા એના જાદુકર્મ પુષ્કળ છે ત્યાં સુધી શી શાંતિ હોય? એથી યોરામ પોતાની પીઠ ફેરવીને પાછો નાઠો ને અહાજ્યાને કહ્યું કે અહાજ્યા દગો છે. પછી યહૂએ પોતાના પૂરા બળથી પોતાનું ધનુષ્ય ખેંચીને યોરામને ખભાઓની વચમાં બાણ માર્યું. તે બાણ તેના હૃદયમાં થઈને બહાર ફૂટી નીકળ્યું ને તે રથમાં ઢળી પડ્યો. પછી યહૂએ પોતાના સરદાર બિદકારને કહ્યું કે તેને ઉઠાવીને યજીએલી નાબોથના ખેતરના વાંટામાં નાખ, કેમ કે જ્યારે હું ને તું સાથે સાથે તેના બાપ આહાબ આગળ આહાબ પાછળ સવારી કરતા હતા ત્યારે યહોવાએ તેની વિરુદ્ધ આ દેવવાણી ઉચ્ચારી હતી તે યાદ કર. યહોવા કહે છે કે ખરેખર મેં કાલે નાબોથનું રક્ત તથા તેના દીકરાઓનું રક્ત જોયું છે અને યહોવા કહે છે કે એ વાંટામાં હું તારી પાસેથી બદલો લઈશ. તો હવે યહોવાના વચન પ્રમાણે એને ઉઠાવીને તે વાંટામાં નાખ. પણ યહૂદિયાનો રાજા અહાજ્યા એ જોઈને બેથ હાગ્ગાનને માર્ગે નાઠો. યહૂએ તેની પાછળ પડીને કહ્યું કે તેને પણ રથમાં બેઠેલો મારો. તેથી યિબ્લઆમ પાસેના ગુરના ગાંઠ આગળ તેઓએ તેને માર્યો. મગિદ્દોમાં તે નાસી ગયો ને ત્યાં મરણ પામ્યો. તેના ચાકરો તેને એક રથમાં ઘાલીને યરૂશાલેમ લઈ ગયા ને તેઓએ તેને દાઉદ નગરમાં તેના પિતૃઓની સાથે તેની કબરમાં દાટ્યો. આહાબના દીકરા યોરામને 11મે વર્ષે અહાજ્યા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. યહૂ યજીએલ આવ્યો ત્યારે ઇજેબેલે સાંભળ્યું અને તેણે પોતાની આંખોમાં અંજન આંજીને તથા પોતાનું માથું ઓળીને બારીમાંથી ડોકિયું કર્યું. યહૂ દરવાજામાં બેઠો ત્યારે તેણે પૂછ્યું કે હે પોતાના ધણીનું ખૂન કરનાર જીમરી, શું શાંતિ છે? અને તેણે બારી તરફ ઊંચું જોઈને કહ્યું કે મારા પક્ષનો કોણ છે, કોણ છે? અને બે ત્રણ ખોજાઓએ બહાર ડોક્યું કર્યું. તેણે તેમને કહ્યું કે તેને નીચે નાખી દો. માટે તેઓએ તેને નીચે નાખી દીધી અને રક્તના છાંટા ભીત પર તથા ઘોડાઓ પર પડ્યા અને તેઓએ તેને પગ તળે ખૂંદી. પછી અંદર જઈને તેણે ખાધું પીધું અને તેણે કહ્યું કે હવે પેલી શાપિત સ્ત્રીને સંભાળીને દાટો, કેમ કે તે રાજપુત્રી છે. અને તેઓ તેને દાટવા ગયા પણ તેની ખોપરી, પગ તથા હથેલીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહીં. માટે તેઓએ પાછા આવીને તેને ખબર આપી. તેણે કહ્યું કે યહોવાનું વચન જે તેણે પોતાના સેવક તિશ્બી એલિયા દ્વારા કહ્યું હતું તે આ છે કે ઇજેબેલનું માંસ યજીએલના વાંટામાં કૂતરા ખાશે અને ઇજેબેલની લાશ યજીએલના વાંટાના ખેતરમાં ખાતરરૂપ થશે, જેથી લોકો એમ નહીં કહે કે આ ઇજેબેલ છે.
રાજાઓનું બીજું પુસ્તક 10મો અધ્યાય. હવે આહાબના 70 દીકરા સમૃદ્ધમાં હતા અને યહોએ પત્રો લખ્યા ને સમૃદ્ધમાં ઇઝેલના અમલદારો એટલે વડીલો પર તથા આહાબના પુત્રોની રક્ષા કરનારાઓ પર એ મોકલીને કહ્યું કે હવે તમારા ધણીના દીકરા તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે. માટે આ પત્ર તમને પહોંચતાની સાથે જ તમારા ધણીના દીકરાઓમાંના સૌથી શ્રેષ્ઠ તથા સૌથી યોગ્યને પસંદ કરીને તેને તેના બાપના રાજ્યસન પર બેસાડીને તમારા ધણીના ઘરને માટે યુદ્ધ કરજો. પણ તેઓ અતિશય ભયભીત થઈને કહ્યું કે જુઓ, બે રાજાઓ તેની સામે ટકી ન શક્યા તો આપણે કેમ કરીને ટકી શકીશું? આથી રાજાના ઘરના કારભારીએ તથા નગરના કોટવાલે વડીલોએ તથા રક્ષક પુત્રોએ યહૂ પાસે માણસો મોકલીને કહાવ્યું કે અમે તારા દાસ છીએ, તું જે કઈ અમને કહેશે તે અમે કરીશું, અમે કોઈ માણસને રાજા નહીં ઠરાવ્યો. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. પછી તેણે તેમના પર બીજો પત્ર લખ્યો કે જો તમે મારા પક્ષના હો ને મારું સાંભળવા ઈચ્છતા હો તો તે માણસોના એટલે તમારા ધણીના દીકરાઓના માથા લઈને કાલે સુમારે આ વખતે મારી પાસે ઇઝરાયલ આવજો. તે 70 રાજપુત્રો નગરના મુખ્ય પુરુષોના હવાલામાં હતા. તેઓને તે પત્ર પહોંચ્યો ત્યારે એમ થયું કે તેઓએ તે રાજપુત્રોને પકડીને તેઓને એટલે 70 પુરુષોને મારી નાખ્યા ને તેમના માથા ટોપલીઓમાં ગાલીને તેની પાસે ઇઝરાયલ મોકલ્યા. એક ખેપિયાળા આવીને તેને ખબર આપી કે તેઓ રાજપુત્રોના માથા લાવ્યા છે. તેણે કહ્યું કે દરવાજાના નાકા આગળ તેમના બે ઢગલા કરી સવાર સુધી ત્યાં રાખી મૂકો. સવારમાં એમ થયું કે તે બહાર નીકળ્યો ને ઉભા રહીને બધા લોકોને તેણે કહ્યું કે તમે ન્યાયી છો. જુઓ, મેં તો મારા ધણીની સામે બંધ કરીને તેને મારી નાખ્યો, પણ આ સર્વને કોને મારી નાખ્યા? માટે હવે તમારે જાણવું કે યહોવા આહાબના કુટુંબ વિશે જે કંઈ બોલ્યો છે તેમાંથી એકે વચન અફળ જનાર નથી. કેમ કે યહોવા પોતાના સેવક એલિયા દ્વારા જે બોલ્યો હતો તે તેણે પૂરું કર્યું છે. યહોવાએ ઇઝરાયલમાં આહાબના ઘરના બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય પુરુષોને, તેના પરિચિત મિત્રોને તથા તેના યાજકોને એક પણ માણસ બાકી ન રહે ત્યાં સુધી મારી નાખ્યા. પછી તે ઉઠીને ચાલ્યો ગયો ને સમરોનમાં આવ્યો ને યહુ માર્ગમાં ભરવાડોના કાતરીના ઘર આગળ પહોંચ્યો ત્યારે તેને યહુદાના રાજા અહાજ્યાના ભાઈઓની ભેટ થઈ ને તેણે તેમને પૂછ્યું કે તમે કોણ છો? તેઓ ઉત્તર આપ્યો કે અમે અહાજ્યાના ભાઈઓ છે અને અમે રાજપુત્રોને તથા રાણી પુત્રોને મૂંઝો કરવા જઈએ છીએ. તેણે પોતાના માણસોને કહ્યું કે તેમને જીવતા પકડો. તેથી તેઓએ તેમને જીવતા પકડી લીધા. તેમને એટલે તે 42 માણસોને કાતરણીના ઘરના ટાંકા આગળ મારી નાખ્યા. તેણે તેમાંથી કોઈને જીવતો રહેવા દીધો નહીં. તે સાથે વિદાય થયો. પછી રેખાબનો દીકરો યોનાદાબ તેની સામે આવતો અચાનક તેને મળ્યો. તેણે તેને સલામ કરીને કહ્યું કે જેમ મારું હૃદય તારા હૃદય પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય છે? યોનાદાબે ઉત્તર દીધો કે છે. તેણે કહ્યું કે જો એમ હોય તો મને તારો હાથ આપ. એટલે તેણે પોતાનો હાથ તેને આપ્યો. એટલે તેણે તેને પોતાની પાસે રથમાં ઉચકી લીધો. તેણે કહ્યું કે મારી સાથે ચાલ ને યહોવા પ્રત્યેની મારી આસ્થા જો. એમ તેઓએ તેને રથમાં બેસાડ્યો. સમરોનમાં આવીને તેણે સમરોનમાં આહાબના સગડા બાકી રહેલાને મારી નાખ્યા. જ્યાં સુધી કે જે વચન યહોવાએ ઈલિયાને કહ્યું હતું તે પ્રમાણે તેણે તેનો નાશ કર્યો. ત્યાર પછી યહોવાએ સર્વ લોકોને એકઠા કરીને તેમને કહ્યું કે આહાબે તો બાળની સેવા થોડી કરી હતી, પણ યહુ તો તેની સેવા વધારે કરશે. માટે હવે બાળના સર્વ પ્રબોધકોને, તેના સર્વ સેવકોને તથા તેના સર્વ યાજકોને મારી પાસે બોલાવો. કોઈ બાકી ન રહે, કેમ કે મારે બાળને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ રહી જશે તે જીવતો રહેવા પામશે નહીં, પણ એ તો બાળના સેવકોનો નાશ કરવાની મતલબથી યહુએ પક્કાઈથી કર્યું હતું. યહુએ કહ્યું કે બાળને સારું એક પવિત્ર મેળો ઠરાવો અને તેઓએ તેનો ઢંઢેરો પીકાવ્યો અને યહુએ આખા ઇસ્રાયલમાં કેપિયા મોકલ્યા અને બાળના સર્વ સેવકો આવ્યા. કોઈ પણ આવ્યા વગર રહ્યો નહીં. તેઓ બાળના મંદિરમાં આવ્યા અને બાળનું મંદિર એક છેડાથી બીજા છેડા સુધી ભરાઈ ગયું. વસ્ત્રની ઓરડી સંભાળ રાખનારે તેને કહ્યું કે બાળના સર્વ સેવકોને સારું વસ્ત્રો કાઢી લાવો. એટલે તેઓને સારું વસ્ત્રો કાઢી લાવ્યો અને યહુ તથા રેખાબનો દીકરો યહોનાદાબ બાળના મંદિરમાં ગયા. તેને બાળના સેવકોને કહ્યું કે બરાબર તપાસ કરીને જુઓ કે અત્રે તમારી સાથે યહોવાના સેવકોમાંનો કોઈ ન હોય, પણ કેવળ બાળના સેવકો હોય. પછી તેઓ યજ્ઞો તથા દહન અર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યહુએ પોતા તરફથી 80 માણસોને બહાર રાખ્યા હતા ને તેઓને કહ્યું હતું કે જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું તેઓમાંથી જો કોઈ નાસી જશે તો તે જવા દેનારનો જીવ તેના બદલે જશે. યહુ દહન અર્પણ ચઢાવી રહ્યો કે તરત એમ થયું કે તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું કે અંદર જઈને તેઓને મારી નાખો, કોઈને બહાર નીકળવા દેશો નહીં. અને તેઓએ તેમને તલવારની ધારથી માર્યા અને રક્ષકો તથા સરદારો તેમને બહાર ફેંકી દઈને બાલના મંદિરના દરબારમાં ગયા. તેઓએ બાલના મંદિરની માની અશ્વરા દેવીને બહાર કાઢીને તે બાળી નાખી. તેઓએ બાલના સ્તંભને તોડી પાડ્યો ને બાલના મંદિરને જમીન દોસ્ત કરીને તેનો સંદાસ બનાવ્યો કે આ સુધી છે. આ પ્રમાણે યહોવાએ ઇસ્રાયલમાંથી બાલનો નાશ કર્યો. તો પણ નબાટનો દીકરો યરોબામ, જે પાપો કરીને ઇસ્રાયલ પાસે પાપ કરાવતો હતો, તેનું અનુકરણ કરવાથી એટલે બેથલમાલા તથા દાનમાલા સોનાના વાછરડાની પૂજા યહોવાએ ચાલુ રાખી. અને યહોવાએ કહ્યું કે મારી દ્રષ્ટિમાં જે સારું છે તે ત્યાં કર્યું ને જે સગળું મારા અંતઃકરણમાં હતું તે પ્રમાણે આહાબના કુટુંબનું નિકંદન ત્યાં કર્યું તે ત્યાં સારું કર્યું છે. તેથી તારી ચોથી પેઢી સુધીના તારા પુત્રો ઇસ્રાયલની ગાદીએ બેસશે. પણ યહોવાએ ઇસ્રાયલને યહોવાના નિયમ પ્રમાણે પોતાના પૂરા હૃદયથી ચાલવાની બિલકુલ કાળજી રાખી નહીં. યરોબામે પોતે જે પાપો કરીને ઇસ્રાયલની પાસે પાપ કરાવ્યા હતા તેવા પાપ કરવા તેણે ચાલુ રાખ્યા. તે દિવસોમાં યહોવાએ ઇસ્રાયલનો નાશ કરવા માંડ્યો અને હજારે તેમણે ઇસ્રાયલની સર્વ સીમમાં હરાવ્યા. એટલે યર્દનથી પૂર્વ તરફ આર્નોનની ખીણ પાસેના અરોવેરથી માંડીને ગિલિયાદ તથા બાસાન સુધી આખા ગિલિયાદ દેશને, ગાદીઓને, રેવબનીઓને તથા મનાશ્યોને હરાવ્યા. હવે યહોવાના બાકીના કૃત્યો તથા તેણે જે સર્વ કર્યું તે તથા તેના તમામ પરાક્રમો એ ઇસ્રાયલના રાજાઓના કાળવતનના પુસ્તકમાં લખેલા નથી. શું યહોવ પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને સમરણમાં નાચ્યો. તેના દીકરા યહોઆઝે તેની જગ્યાએ રાજ કર્યું અને યહોવે સમરણમાં 28 વર્ષ સુધી ઇસ્રાયલ પર રાજ કર્યું હતું. ઈશ્વર પિતા તેને વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન.
આમેન.